હમણાં જ આપણે છેલ્લી વાતમાં વિવેકની વાત આવી. વિવેક સાગર છે ને, એટલે વિવેકની વાત સારી કરશે આપણને વિસ્તારથી. એટલે સ્વામી જોગી માર્ગ કહેતા કે વિવેક એ 10મો નિધિ છે. 9 નિધિ તો છે આપણે જાણીએ છીએ, તો વિવેક એ પણ એક 10મો નિધિ છે. જો આપણા વાણી વર્તનમાં વિવેક હોય તો ખૂબ મોટો લાભ થાય છે. એટલે વિવેકની બહુ જરૂર છે. વાણીની અંદર એમને ના કહ્યું કે ગમે ત્યાં વાણી બોલી નાખે તો એટલે કેટલું બધું નુકસાન થાય. લોકોની અંદર ઝઘડો થઈ જાય, મારામારી થઈ જાય અને અનર્થ પણ થઈ જાય. અંધના અંધ દ્રૌપદીએ કહ્યા તો કેટલું મોટું મહાભારત થયું ના થયું. દુર્યોધન આવ્યો સભામાં અને એને કહ્યું પેલા પાણી અને હતું ત્યાં પેલું જે પૃથ્વી હતી, પૃથ્વી આ પાણી હતું, એટલે એને ખબર ના પડી. એટલે તરત જ દ્રૌપદી બોલ્યા કે અંધના અંધ, એટલે બાપ ધૃતરાષ્ટ્રમાં અધરો હતો. એટલે એ અંધરો કયો એટલામાં પહેલાંની ચટકી લાગી ગઈ, મને અંધરો કયો. તો આમ તો અંધ હતો જ, કારણ કે મદાંધ એટલે મદથી માણસ અંધ બને. આમ બધો દેખતો હોય પણ મદ જ્યારે માણસને આવે ને ત્યારે આંધળો થઈ જાય. કોઈની ગણતરી કરે નહીં, કોઈને એ કરે નહીં. વડીલ હોય, મોટા હોય, ગમે તે હોય તો એમાં પોતાને એ કરે છે. પૈસાથી પણ અંધ બને છે માણસ. પૈસા માણસને બહુ આવે તો કોઈની ગણતરી નહીં, કોઈને પૂછે નહીં, એમ પોતાના પાવરમાં પડતા હોય. અને સ્વાઈ કે સત્તાનો પણ અંત છે. પોતાની સત્તા જ્યારે આવે ત્યારે પણ માણસ કોઈને ગણતો નથી. એટલે આવા ઘણા પ્રકારના માણસો દેખતા છતાં આંધળા બની જાય. એટલે એની અંદર અવિવેક થઈ જાય છે. ન બોલવાનું બોલી જાય છે, ન કરવાનું થઈ જાય છે, ન વર્તવાનું વર્તી જાય છે, ન કરવાનું બધું થઈ જાય છે. એવા ઘણા દાખલા છે. આ દ્રૌપદીને એટલું કહ્યું પણ પેલો હતો તો અંધ, હકીકતમાં તો અંધ હતો જ. દ્રૌપદી કંઈ ખોટું કહ્યું નહોતું પણ એને લાગી ગયું મને આંધળો. તમે આંધળાને આંધળો કહો ને તો એને દુઃખ લાગે કે આંધળા બાજુમાં ખસ તો એ ખોટું લાગે છે, આંધળો નથી. પણ આપણી વાણીમાં વિવેક ન હોવા થકી આવા ઘણા પ્રશ્નો થયા. એટલે વાણીનો વિવેક કહ્યો. દ્રૌપદીએ વાત કરી હતી સાચી, પણ વિવેકથી જો વાત કરી હોત કે સુરદાસજી જરા તો વાંધો ના આવત, પણ સુરદાસને ભલે આંધળો કહ્યો, તમે આંધળાને સુરદાસ કહો તો બહુ સારું લાગે. એટલે વાણીનો વિવેક થયો. એ બોલાવાની અંદર માણસને સુરદાસજી જરા બાજુમાં ખસો તેને બહુ લાગ્યો, મને સુરદાસજી કહ્યા. એમ ખાલી સુરદાસજી અંધ હતા અને બહુ સારા ભક્તરાજ થઈ ગયા, એટલે એની ઉપમા બની. એટલે એને લાગ્યું કે મને સુરદાસ કહ્યો, વાહ બહુ સારું થયું ને. અને પેલો આંધળો કે તરત દુઃખ લાગી જાય. એમ સ્વામી કહે છે વાણી છે એની અંદર જો વિવેક હોય તો બહુ મોટું કામ થઈ જાય. અને એનાથી આપણને શાંતિ રહે માટે વાણીનો વિવેક બહુ રાખવો, બોલવામાં કરવામાં અંદર અંદર એ પણ આપણે જરા કરીએ છીએ, પણ વાણી વિવેક ચૂકાય ને તો આપણને પણ કેટલું દુઃખ થઈ જાય. અને આપણે બધું આટલું જ્ઞાન કરીએ, આટલી બધી કથા વાર્તા કરીએ છીએ, આટલા બધા શબ્દો સાંભળીએ છીએ તો એ પણ ચટકી લાગી જાય, તરત જ એ થઈ જાય. એટલે દરેકને સારી રીતે બોલાવા. જોકે મારા ટપાલી સાહેબ કે આપણે કહેલા એ ટપાલી, ટપાલ લાવી જતો કેમ નથી બરોબર, આપણે એવી રીતે પડકારો મારીએ. અને જોકે મારે ટપાલી સાહેબ પધારો આવો બેહાડે, પછી પાછા જરા ટપાલ લખીને આપે ને પછી પ્રસાદી ભાજી આપે. એ ટપાલી સાહેબ બહુ સારા, તમે બહુ મોટા છે, હા કાલે પાછા બરોબર આવી જાય ટાઈમ. બીજારો દરરોજ આવે ટાઈમથી ને આવે, સ્વામીને ટપાલ દરરોજ લઈ જાય લો અને આપણે લઈ જાય કોઈ આવે જ નહીં. બીજા દાડે ઊભો જ ના રહે કે આ મને આમ કહ્યું તેમ કહ્યું. એટલે આપણે કહીએ ને ઓલા ટપાલી બીજું હતું. એટલે આવો સ્વામીની વાણીમાં બહુ વિવેક હતો. આપણે જોયું કોઈ માણસને દુઃખ ન થાય એવી રીતે હંમેશા બોલતા અને એવી રીતે પોતા દરેકનું માનવાચકથી બોલાવાનું બતાવતા. એટલે નાની કોઈ પણ વસ્તુ હોય, બીજું હોય, ત્રીજું હોય તો પણ એવી વિવેકથી વાણી એમની વાપરતા, એવા યોગીજી માના આપણે સાંભળ્યા છે. અને જેમના વિવેક વાણી ચૂકી ગયા છે એમાં આ થઈ ગયું, શબ્દના માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા તેના સરિયા, એમ શબ્દથી ઘણા માણસો મરી પણ જાય છે. કોઈને તમે કહી દો ગમે એવું વહમું લાગી જાય તો થઈ જાય. લવ્યા દરજીની વાત સ્વામી કરતા આપણે સાંભળીએ છીએ કે દરજીનું કામ કરતા અને એક પટેલને ત્યાં ખેડૂતને ત્યાં સીવવા માટે ગયા, લગ્નનો હોય ને તાર પટેલ, ત્યાં સીવવા માટે દરજીને બોલાવે, તમે મોરઠ બોલાવી નાખ નહીં દરજી, છોકરા પૈણા નથી હજુ બાકી છે, આ પૈણા તારે બોલાવજો દરજીને, એટલે લુગડા સીવડાવે ને બધા એટલે બોલાવે, એટલે પેલો દરજી પછી પટેલને વાડી હતી એટલે વાડીમાંથી રીંગણા, પેલો શું શિયાળાનો દિવસ હતા એટલે બહુ સારા ખૂણા રીંગણા ફર્સ્ટ ક્લાસ થયેલા, આમ કારણ બંબર જેવાનું લાંબાનું ફર્સ્ટ ક્લાસ લીધે, એટલે તરત રીંગણા લઈને પેલા પટેલે લવ્યા દરજીને આપ્યા કે આપણું કામ કરે છે તો એને આપીએ, બિચારાને ઘરે કામ કરીને કરે, લવ્યા એ રીંગણા જોયા આમ કારણ બંબર જેવાનું લાંબાનું ફર્સ્ટ ક્લાસ લીધે, જોયા મનમાંથી થઈ ગયું કે હવે જ ભરીને જો આ રીંગણાનું શાક થાય તો ખાવાની બહુ મજા આવે, સારામાં સારી મજા આવે, એટલે મોઢામાં પાણી આવવા માંડ્યું રીંગણા જોઈને તરત, એટલે હંચો બંધ કરતો ને ગયો ઘરે, ઘરે જઈને બહેરાને કે જો પટેલે રીંગણા આપ્યા છે બહુ સારામાં સારા છે, ખરા ભગવાન જેવા લાંબા કૂણા માખણ જેવા છે અને હવે જ ભરીને એવા સરસ બનાવજે કે ખાવાની મજા આવે, સારું બહેરા કે મૂકો, મૂકીને પછી પાછો સીવા માટે ગયો અને હંચાનો ચલાવવા માંડ્યો, પણ હંચો ચલાવતો ચલાવતો બાર ક્યારે વાગે છે, આમ કાંટો સામું જોયા કરે, કારણ કે 12 વાગે હંચો બંધ થાય ને પછી ઘરે જમવા જવાનું, એટલે હંચો ચલાવવાનું ઘડીક થાય ને આમ જોયે, મિનિટ થાય ને આમ જોયે, મને 2 મિનિટ પાછો આમ જોયે, મારો પેલો સમય બહુ લાગે ને, કારણ કે માણસને જ્યારે ઉતારો હોય ને ત્યારે સમય જરા 1 મિનિટ વધારે થાય ને તો એમ આંકડો બાંકડો થઈ જાય કે યાર સાલું ક્યાં ઝાંપો ક્યાં બનતો, રેલવેનો ઝાંપો જણ તોડી નાખીએ એટલું બધું જાય, જ્યારે ઉતારો માણસ હોય તો એટલેનો ઝાંપો તોડી નાખીએ કે આરું આ વચ્ચે ક્યાં પાછું આડું ગયું, પણ આ ઉપાય નહીં એટલે ઊભા રહેવું પડે, પણ એટલી બધી માણસને ઉતારો થઈ જાય જે લગ્ન લાગી હોય તારે, એટલે પછી આ લવ્યા દરજીના મનમાં પેલો વિચાર ચાલ્યા કરે, હંચો ફરતો જાય, પણ પેલું હવે જ ભરેલા રીંગણા ખાવામાં મન ચાલ્યા કરે, એટલે બધું વડે થયું, અહીંયા બૈરાએ આપણે કાઠિયાવાડમાં તો દાળને શાક જ કહેવાય, મગની દાળ ઓરી દીધેલી, તૈયાર થઈ ગયેલી, રોટલાને બધું તૈયાર થઈ ગયેલું, એટલે બૈરાને એમ થયું કે આવા હવેજવાળા અત્યારે રીંગણા ભરો ને આ દાળ તો થઈ ગઈ, દાળ એ શાક આપણે હવે સાંજે આપણે રીંગણા કરશું એમ કરીને મૂકી રાખ્યા, હવે પેલાને તો ભભડાટ એટલો બધો લાગેલો ને જુસ્સામ જુસ્સામ 12 વાગ્યાનો હંચો બંધ કરતો ને ઘરે જ ભેગો થયો ને રીંગણા બરોબર ખાઈશું ને મજા આવશે ને આમને તેમ કરતો ગયો, ત્યાં ગયા ને બૈરાએ પીરશું રોટલો ને મગની દાર, પેલો કહેલો રીંગણા તો રીંગણાનો કે હવે જત્યા નહીં હાજીએ કરશું, કારણ કે દાળ થઈ ગઈ હતી એટલે 2 ભેગું તો આપણે કરવાનું નહીં, કાઠીનો 2 ભેગું થાય કરું, એક જ શાક થાય દાળ તો થાય રીંગણાનું, હું ભરતું બીજું 2 ભેગું ન થાય, એટલે પહેલાંના મનમાં દુઃખ થઈ ગયું, હા મેં એને આપ્યું, મહેનત લાઈને કરી, અત્યાર સુધી આ થયું ને આ રાણે કંઈ કર્યું નહીં, એટલે કે આના કરતાં તું સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગયો તો સારું કે, એને બોલી ગયું, ઉભરો ખરેખરો ચડેલો સ્વાદ, આ સ્વાદની વાતની અંદર એને કેટલો બધો ઉભરો આવી ગયો અને ન બોલવાનું બોલી ગયું, વાણી નીકળી ગઈ, હવે તો જે છૂટું બાની કંઈ પાછું આવે ખરું, પણ લાગ્યું એ લાગ્યું, પેલા બીજા બધા વાન કરતાં વચનનું બાન વધારે લાગે છે ને લોકોને, પેલું બાન હોય તો કાઢે કરો પાછળ, વાતો લાગ્યું એ બરાબર લાગી ગયું બૈરાને પણ, કે તું મર રાડ કૂવામાં પડીને મળે એટલું કહ્યું, એટલા બૈરાને મનમાં ઘટપટાટ થઈ ગયો, એટલે પીરસ્યું છે ઓલાને તો પેલો ખાતો રહ્યો, પેલો બેડું લઈને ગઈ કૂવા, આખા પડેલો કૂવો કહેવાતો હતો, બહુ સારો હતો, મીઠું પાણી હતું ને આ બધા ભરતા હશે, એટલે લે ભરવા ગઈ બેડું અને બેડું લઈને ખાપી અંદર, બેડું મૂક્યું કૂવા ઉપર અને પથરો બાંધી અને પડી કૂવામાં, અને ઘણા કૂવામાં પડીને ધબાકો થયો, એટલે પછી તો થોડુંક આગું પાછું કોઈ સાંભળ્યું કે ધબાતો શું થયો, એ તો કહી એટલે પાણી પડી એટલે પથરો બાંધીને પડી એટલે ડૂબીને પછી પાણી પી ગઈ ને મેં સમાધાન થઈ ગયું, એટલે 2-3 જણા આવ્યા જોયું કે આ કોણ છે શું છે, મેં પણ કંઈ ખબર પડી, પણ વાંચ્યું કે આ તો લવ્યા દરજીના આ તો વાહન છે, એટલે એના બૈરા કૂવા પર આવ્યા હતા એટલે પડ્યા હશે વાસન, એટલે પછી એ પ્રમાણે ભાષા આવી જાય, ભાઈ ભાષા છે ને દરેકને એવી ભાષામાં બહુ વાંધો નહીં, એટલે કહે છે ભાષા સુધારવાની વાત એટલા માટે કહીએ કે આપણે વચનની ભાષા સુધારીએ, નહીં તો ઓડનું ડોળ થઈ જાય, પેલો યજ્ઞ ઉમતો હતો તો યજ્ઞમાં સ્વાહા સાગર તો શું યંત્રને કરવાને બદલે શું થઈ ગયું, એવું થઈ જાય, એટલે ઉતારણ ફેર થઈ જાય, એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે પેલા વાંચીને તરત ઘરે દરિયા લોજીને કહ્યું કે આ તારા વૈરા તો મરી ગયા, કૂવામાં પડી ગયા ને બધું ગયું, પેલો લવ્યો દરજી આ શાહુ શું થશે બિચારા રોગ થઈ ગયો, પછી પાછું બૈરું તો મળે નહીં, કારણ કે મોડ મોડ બધો હોંધો બાજ્યો હોય. પછી પાછો સ્વામી કહે છે બાર, અરે ત્યાં ગયો મુંબઈ, અને 12 વર્ષ સુધી હંચો બરોબર ફેર્યો, ઓવરટાઈમ કર્યો. ઓવરટાઈમ કરું રાતના પૈસા ભેગા થાય ત્યારે બૈરું આવે ને, કેમ તું આવે 5-5000 રૂપિયા ખર્ચવાના થાય ક્યારે ભેગું થાય, 1000 રૂપિયો સવાર રૂપિયો મોડ મળતો હોય. આ ભેગું કરવામાં 12 વર્ષ સુધી હંચો ફેર્યો. ત્યારે 12 વર્ષ પછી પાછું વઘાર હવે જ પાછું તૈયાર થયું. જો જરાક જીભડી હકની રાખી હોત બોરડ, તમારે એવું નથી થતું ને, તો આખું રાખજો હા, કે પાછું મહા ઉપાધિ થાય મોડ આપણે થઈ જાય. એટલે આપણે ઘડીક વાર ખમી લેવું, હા જે ખાવાનું મળે એમાં શું વાંધો છે, બપોરના મળ્યું તો હા જે મળશે મળશે, પણ જીભને બરોબર હકની રાખવી. નવટાંકી છે એ ઊંચકીને આમ જરા નાખે એમાં હજારોનો ગાન કાઢે. આ નવટાંકી છે ને જો હરખી ના રહે તો, અને હજી હરખી રહે તો હજારોનું કલ્યાણ કરે. જોગી માનની વાણી એવી હતી કે હજારોનું કલ્યાણ કર્યું, અને એવા માણસોની વાણી હજારોનો ખોડો કાઢી નાખે. એટલે આ વાણીનો વિવેક છે બહુ સાચવાની જરૂર છે, કે જેથી કરીને આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે વિવેક એ 10મો નિધિ છે. એટલે દરેક માણસે બોલવામાં કરવામાં વર્તનમાં બધામાં આપણો વિવેક હોય તો ગુણ આવે લોકોને. આપણું જો વર્તન સારું હોય તો પણ એક આપણે જો વિવેકથી વર્તન કર્યા કરીએ, આપણા સાધુતાના નિયમ છે, ભક્તના નિયમ છે, સત્સંગીના નિયમો છે, આ બધા નિયમો બરાબર વર્તીએ તોય માણસને ગુણ આવે. તો એમાં અવિવેક પ્રમાણે વર્તીએ, ગમે ત્યાં ખાઈ લઈએ ને ગમે ત્યાં જોઈ લઈએ ને ગમે ત્યાં પી લઈએ, એ આપણો વિવેક આપણું વર્તન બરાબર ના થયું.